છો કે જૈન બહુ અલ્પસંખ્યાની અંદર છે, તો જેની અંદર એક પાર્લા મુમુક્ષુ મંડળ ને બીજા એકાદ જે જૈન લોકો જે આની અંદર જે આગળ પોતે જે આગળ વધીને જે કાર્ય કરી રહ્યા છે, તો આપણને એક પાર્લા મુમુક્ષુ મંડળ ને કે મેક્સિમમમાં મેક્સિમમ સંખ્યાની અંદર એક ફોર્મ છે, એ ફોર્મની અંદર આપણું નામ, આપણો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી હોય તો ઇમેલ આઈડી, આપણી એક મિનિટ કદાચ આપણું જે સિદ્ધ ક્ષેત્ર છે એને બચાવી શકવામાં એક આપણી એક મિનિટ અમને જરૂર છે. તો જે અહીંયા બહાર આપણે નિપુણભાઈ પાસે આ ફોર્મ રાખેલ છે, તો પ્લીઝ મહેરબાની કરીને ઘરની અંદર જેટલી સંખ્યાની અંદર આપ લોકો છો, ભલે અહીંયા હાજર ન હોય, આ ત્રણ દિવસની અંદર પૂરેપૂરા ફોર્મ ભરીને આપશો. આપણા કોઈ સગા હોય, સંબંધી હોય, મિત્રો હોય તો તેને પણ આપ જણાવી દેશો. પ્લીઝ ફરી ફરી નમ્ર વિનંતી.
ફોર્મ હજાર ફોર્મ લાવેલા છે. આજની પ્રભાવના જગદીશભાઈ હરિલાલ બખાઈ, કોકિલાબેન અનિલભાઈ ડેલીવાળા, રીટાબેન હરેન્દ્રભાઈ મહેતા, બિપિનભાઈ વિલસેભાઈ વસાણી, પાંચ પૂજા કલ્પનાબેન ઉદયભાઈ ગોસલિયા. આપણે 25 તારીખે મંગળવારે એટલે કે ક્ષમાવણીના દિવસે જે સ્વામી વાત્સલ્ય ભોજન રાખેલ છે તેની અંદર અમુક રકમો આવે છે તે જાહેર કરવામાં આવે છે. અમારા કાર્યકરો પાછળ ઉભા છે, તો જે કોઈ મુમુક્ષુ ભાઈ બહેનોની ભાવના હોય તેઓ અત્યારે લખાવી દે તો હમણાં જાહેર કરવામાં આવશે. 1,00,000 રૂપિયા રેખાબેન ભૂપેન્દ્રભાઈ હુમડ પરિવાર, 1,00,000 રૂપિયા સેજલબેન જોગેન્દ્રભાઈ મહેતા હસ્તે કવિતા તથા મિતેશ, 1,00,000 રૂપિયા ઓનમ અને ઓમ હસ્તે બિંદુબેન સંદીપભાઈ મહેતા ભાવનગર, 1,00,000 રૂપિયા ભાનુબેન સતીશભાઈ દોશી, 15,000 રૂપિયા શારદાબેન શાંતિલાલ શાહ પરિવાર, 11,000 રૂપિયા કનકબેન અનંતરાય શેઠ પરિવાર, 11,000 રૂપિયા ચંદ્રાબેન મધુભાઈ શાહ પરિવાર, 11,000 રૂપિયા જયાબેન જયંતિલાલ દોશી પરિવાર, 9,000 રૂપિયા નીતાબેન મધુભાઈ દોશી પરિવાર. સંજુભાઈ આવો.
સ્વામી વાત્સલ્ય ખાતા આવેલા બીજા નામ 5,000 કોકિલાબેન અનિલભાઈ ડેલીવાલા, 5,000 મંજુલાબેન કિશોરભાઈ ગોપાણી, 2,000 રૂપિયા મીતાબેન નીતિનભાઈ ઉદાણી, 2,500 રૂપિયા રીટાબેન હરેન્દ્રભાઈ મહેતા, 2,000 રૂપિયા ધનલક્ષ્મીબેન પ્રાણભાઈ કામદાર, 2,000 રૂપિયા જ્યોતિબેન ગિરીશભાઈ દોશી, 1,000 રૂપિયા સરોજબેન ચંદ્રવદન શેઠ, 1,100 રૂપિયા અનિલ દામોદરદાસભાઈ ડગલી, 1,000 રૂપિયા સંજય અરવિંદભાઈ બોટાદરા, 1,000 રૂપિયા કુંદનબેન ધીમનભાઈ શેઠ, 1,000 રૂપિયા અરુણા ઇન્દ્રવદન શાહ, 1,000 જ્યોતિબેન પ્રવીણચંદ્ર મહેતા, 1,000 મીનાક્ષી સુનિલભાઈ હેમાણી, 1,000 રૂપિયા સુશીલાબેન ચંદ્રકાંતભાઈ શાહ, 2,100 રૂપિયા પ્રીતિબેન સંજીવ કોઠારી, 1,500 રૂપિયા વિમળાબેન શાંતિલાલ ભાયાણી, 1,000 રૂપિયા સંઘવી ભારતીબેન દિલીપભાઈ. બીજા કોઈ પણ નામ આવે તો પછીથી જાહેર કરવામાં. 1,000 રૂપિયા સરોજબેન પીપલિયા તરફથી કનક, 1,000 રૂપિયા 2,000 રૂપિયા કનકબેન કિરીટભાઈ શાહ, 5,000 રૂપિયા મનુભાઈ પી કામદાર. બાકીના નામો પછીથી જાહેર કરવામાં આવશે.
હવે શ્રી હેમંતભાઈ નું સ્વાધ્યાય શરૂ થશે.
એક નામ કયું?
એક હજાર બેન વર્ષાબેન મનરભાઈ શેઠ, 2,000 રૂપિયા હિંમતલાલ છોટાલાલ જોબાલિયા પરિવાર.
હવે બીજા નામો અહીંયા આપણે સ્વાધ્યાય પછી જાહેર કરશું. હેમંતભાઈના સ્વાધ્યાય બાદ રોહિતભાઈ દ્વારા એક ભક્તિ લેવામાં આવશે.
Thank you.
અમલો એ સૌથી કાળો પર્વાદિરાજ દસ લક્ષણ પર્વમાં ચારિત્રની આરાધનાના અવસરે આજ તપ ધર્મની આરાધનાનો દિવસ એટલે કે કોઈ પણ પ્રકારની ઈચ્છાથી રહિત પણ ગઈકાલે પૂજ્ય ગુરુદેવસિંહના વચનામૃતમાં એ વાત તો આવી હતી. નાસ્તિથી કહીએ તો ઈચ્છા નિરોધ અને અસ્થિથી કહીએ તો સ્વરૂપ પ્રતપન. તો એ તપની આરાધના આવી જ્યાં સ્વભાવની આરાધના થાય છે ત્યાં શરીરાદિ પ્રત્યેની ઉપેક્ષા વૃત્તિ થાય અને શરીરાદિની ઉપેક્ષા કાલ બધી સ્ટેપ બાય સ્ટેપ લીધું હતું અને તો પછી આહાર આદિની ઈચ્છાઓ બધી ઘણી વાર તો થાય જ નહીં અને કદાચ થાય તો એનો વિષય ન મળે એના માટે અટપટા નિયમ જેને અભિગ્રહ કે એમાં પણ રસ પરિત્યાગને જેમ આવ્યું હતું ને એ પ્રકારના કે લુખું ખાવું આજ કોઈ પ્રકારનો ઘી તેલ જે બધા જુદા જુદા પ્રકાર હોય છે એ પ્રકાર વસ્તુ છોડવાની મુખ્યતા છે કે એ વિષય પ્રત્યેનો અસ્થિરતાનો જ્ઞાનીની દશા લઈએ એટલે અસ્થિરતાના રાગને છોડવાની મહત્તા છે. આજ જેમ વ્યાખ્યા વિષય કસાય આહારો ત્યાગ, વિષય કસાયનો જ્યાં ત્યાગ થાય ત્યાં આહારની વૃત્તિ છૂટે એ ખરેખર ઉપવાસ છે. એ વાત કરી ને એમાં હજી તો આહારની ઈચ્છા લેવાની રહ્યા કરે અને ઉપવાસ આદિ માને તો એ શું છે ખરેખર ઉપવાસ નથી પણ શું નામ આપ્યું હતું લાંગણ છે. ઉપવાસ કોને કીધું? ઉપનામ સમીપ અને વાસ એટલે વસુ. આત્માની સમીપતામાં વસુ તેનું નામ શું છે? ઉપવાસ છે. નહીતર બધા કેવા છે? અપવાસ. અપ અપ એટલે માઠોવા. તો એ આખી અહીંયા આરાધનાના દિવસોમાં એ તપ અને આવી આરાધના ફરી કાલે વાત થઈ છે. દેવને નારકીને તો કેટલા વર્ષોના ઉપવાસ હોય છે? કેટલા વર્ષ? એક પણ નહીં. 33 સાગર સુધી તો નારકી એક પાણીનું બિંદુ પણ ન લે છે ને. નિર્જલ ઉપવાસ એ તો બહુ મોટા હશે ને. નહીં કેમ? ત્યાં આપણે એમ કહેશું તો એને તો ઈચ્છા તો રહ્યા કરે છે. તો પછી ઉપવાસનો આધાર વસ્તુ છે કે ઈચ્છા છે? શું છે? જ્યાં સુધી ઈચ્છા રહે છે તો યથાર્થપણે એ ઉપવાસ નથી. સ્વરૂપમાં એવા અનિચ્છક સ્વરૂપ છે જ્યાં ઈચ્છાનો ત્યાગ છે ત્યાં જ ખરેખર એ ત્યાગ છે. પરિગ્રહનો ત્યાગ વસ્તુ છૂટવી એ નથી, ઈચ્છાનું છૂટવું છે. તો એ અહીંયા દેવ પર્યાયમાં કે એમાં નહીં. આ તો તપની પૂર્ણપણે આરાધના માત્ર મનુષ્ય પર્યાયમાં જ હોય છે અને એ જ રીતે અહીંયા આવતીકાલે ત્યાગ તો અહીંયા પ્રત્યાખ્યાનની વ્યાખ્યા ચાલે છે ને 34મી ગાથામાં. એનો પણ આજે વિષય ગુરુદેશે શું લીધો? પૂરા પ્રવચનમાં આજ શેનો લીધો? વિસ્તારથી બે દ્રષ્ટાંત આપણને આપ્યા. પ્રસંગ છે, દ્રષ્ટાંત ને પ્રસંગ છે. એક કયો લીધો? શ્રીકૃષ્ણનો. અને બીજો કયો લીધો? શાંતિનાથ ભગવાન એનો બે લીધો. એ દ્વારા આજે ગુરુદેશે શું એસ્ટાબ્લિશ કરવાનું સિદ્ધ કર્યું? આજે સાબિત સિદ્ધિ શેની વાત કરી? એટલો વિસ્તારપૂર્વક લીધું. એક વાત તો એ, ક્ષણિક નાશવાન પુણ્યનો ભરોસો કરીશ નહીં. આપણા જેવાના પુણ્યની કે એની વાત નહોતી કરી. કોના પુણ્યની વાત કરી હતી? પેલા તો શ્રી કૃષ્ણ એની કોને હતા? એ વાસુદેવ એટલે ચક્રવર્તી છ ખંડના હોય, આ ત્રણ ખંડના, એને 16,000 દેવ હોય, આને 8,000, એવા જેને કે અર્ધ ચક્ર જે રીતે એવા જેના પુણ્ય હતા એ કોને ન બચાવી શક્યા? પોતાના મા બાપને. પુણ્ય હતા ગંગા નદી સહાયમાં પાણી નાખે તો ઘાસલેત રૂપે પણ નહીં. જીવનમાં ક્યારે પણ એ અધિકતા સંયોગની કરવી નહીં. ઉદય આધીન સંયોગ છે, એ જ સંયોગ ઉદય પલટતા વિપરીત રૂપે લે છે. બહુ જ ક્યાં એક 8,000 દેવ સેવા, ગુરુદેવ બધું જ લીધું છે એમાં, ક્યાં ગયા 8,000 દેવો? રાજાઓ જેને ખમા ખમા કરતા હોય એ બધા પુન ક્યાં ગયા? કે અત્યારના એક પાણી માટે વિચારે છે પોતે, પાણી પાણી માટેની. અરે આવા મહાપુરુષોના જીવનમાં પણ ને સંસાર નહીં તો બીજું છે શું? પુણ્ય પાપના ખેલ. અને આપણે એમાં અલિપ્તતા શીખતા નથી તો એકાકાર થઈને દુઃખી થઈએ છીએ. આપણે ભાઈ પુણ્ય પણ એક ખેલ છે, પાપ પણ એક ખેલ છે. આ પુણ્ય પાપના ખેલમાં જેને અલિપ્તતા આવડે છે એનાથી ઉદાસીન રહેતા જેને આવડે છે, જેમ કે ને પાણીમાં રહેવું ને મગરમચ્છથી, અરે અલિપ્તતા રહેતા શીખશું તો આખું એ આ જ્ઞાનપૂર્વકનું વૈરાગ્ય. અને અહીંયા એ એક વાત એ વાત લીધી ગુરુદેવસિંહે, બીજી શાંતિનાથ ભગવાનની જયારે દીક્ષા લે છે ત્યારની વાત કરી, બહુ સુંદર. ચલો શબ્દો જ વાંચીએ કે રાણીઓ શું કરે. ગુરુદેવ સરસ એમાં વાત લે ને, શું કરે? ઝંટિયા શબ્દ આપણી જેવા બહુ સારા ન વાપરે, કરે બધું. 474 પાનું એમાં છે, શાંતિનાથ ભગવાન છે એની વાત છે ને પેરેગ્રાફ, એમાં વચ્ચે 4-5 લાઈન લઈને આપણે લઈએ. હે સ્ત્રીઓ માં રહ્યા હતા વો તુમારે કારણે નહીં રહ્યા હતા, હિન્દીમાં પ્રવચન છે. એટલે એ જયારે એ દીક્ષા લેવાની ભાવના કરે છે શાંતિનાથ ચક્રવર્તી, ત્યારે રાણીઓ શું છે? ઝંટિયા, ઉપેક્ષા માટે ઝંટિયાની. અને તે બહુ સુંદર એને માટે ઉત્તર આપે છે. એમ ન સમજતા કે અમે તમારા કારણે રહ્યા છીએ. કોના કારણે રહ્યા હતા? અમારા તમારા પ્રત્યેના રાગને કારણે. બહુ સુંદર છે. ક્યારે પણ એમ ન માનવું અમે આ બધું વેપાર ધંધો કરીએ છીએ કે અમારા માટે થોડી કરીએ છીએ, અમે તો શું છે કુટુંબને નફા. એક ભાઈ તો વળી ક્યાંય ગુરુદેવ પાસે ગણિત, અમે અમારા માટે થોડી, અમારી પાસે ઘણા છે પણ અમારા કારણે આ ફેક્ટરી ચલાવીએ, હજારો લોકો ન બેસે. એક બહુ જ અંદરમાં એની વાત ને આપણે બધાની, આપણે પણ આપણા રાગને વશ કરીએ છીએ કોઈના કારણે નહીં. તો એ અહીંયા પોતે આપે છે કે તમારા કારણે રહ્યો છે નથી, મારા રાગને કારણે. અને હવે જ્યાં રાગ મરી ગયો, શબ્દ શું છે? કદાચ કોઈ મળદાને જીવતું કરી શકશે પણ જ્ઞાનીના મરેલા રાગને હવે કોઈ જીવન કરી દે એવો કોઈ સંયોગ નથી જગતમાં. આનું નામ સાચો વૈરાગ્ય છે. સંયોગ છૂટે છે અને રાગની મમત્વ રહે છે એ વૈરાગ્ય નથી, રૂંધાયેલો કસાય છે. તો સરસ એના શબ્દ પછી છે કે અમે રહ્યા હતા, અમે રાગને કારણે રહ્યા હતા, હવે હે રાણીઓ એ મારો રાગ મરી ગયો છે. હવે શું શબ્દ વાપરો છે? મળદું થયેલું મળદામ એ જીવતો કોઈ થાય નહીં એમ રાગ મરી. તમારે બહુ સરસ, આના તો થોડુંક છે ગુરુદેવ, ઘણી વાર તમે કોને સંભળાવશો? તમારો સાંભળનારો રાગ મરી ગયો છે ને. રાણીઓ બધી જનતા કે રહી જાઓ ને બધું, તમને સાંભળનારો કોણ હતો? રાગ હતો. એ રાગ આજે મર્યું તમને સાંભળનાર. જીવનમાં આ એક વૈરાગ્યની કેવી દશા હોય છે. આ વાત ગુરુદેવજી એટલા માટે લીધી, આવી સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને ભાવના કેમ હોય છે? એને રાગ છે, ગ્રસ્ત દશાનો રાગ છે, એનું એને દુઃખ લાગે છે, એમ એકાંતે ન લેવું. આ છેલ્લે આવ્યું હતું ને, એમાં વાંચ્યું હતું છેલ્લે પેજ નંબર 481 પાને, એનો પહેલો જ પેરેગ્રાફમાં શરૂઆત થાય ને, પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા અથવા પોતાના જ્ઞાનમાં રાગના અભાવરૂપ અવસ્થા મળે છે. ગુરુદેવ હિન્દી બોલે છે, આપણે તો ગુજરાત, અપને જ્ઞાન મેં ત્યાગરૂપ અવસ્થા, એનો અર્થ જ્ઞાનમાં રાગના અભાવરૂપ અવસ્થા. જો ત્યાગનો અર્થ, આપણે ત્યાગનું વાત આવે છે ને, ત્યાગ એટલે શું છે? થાય છે ને છોડવો છે કે ઉત્પન્ન જ નથી થતો? એટલે ત્યાગની અવસ્થાનું શું કીધું? અભાવરૂપ અવસ્થા આવ્યું. હવે ખાલી અભાવરૂપ અવસ્થા તો અસ્થિરૂપ શું છે? આનંદની ઉગ્ર અવસ્થા, એ શું છે? પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. ભલે ત્યાગની કાલે વાત આવશે, આ તો અહીંયા તો ફરીથી ત્યાગ ક્યારે, જ્ઞાની ત્યાગ કરવાની ભાવના ક્યારે કરે છે? રાગ સદભાવ છે તો કે રાગનો અભાવ છે તો? જ્ઞાનીને જો રાગ ન જ હોય તો પ્રત્યાખ્યાનનો પ્રશ્ન ક્યાં આવે છે? જ્ઞાની ફરીથી ત્રણ વાત લીધી, શું લીધું? પહેલું શું લીધું? રાગનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ રાગનો અભાવ ઇઝ ઇક્વલ ટુ આનંદનું વેદન છે ત્રણેય શબ્દમાં. શું લીધું? રાગનો અને શબ્દ જ્ઞાનમાં ત્યાગ, તો જ્ઞાનમાં રાગનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ રાગનો અભાવ અને ઇઝ ઇક્વલ ટુ આનંદનું વેદન. આ એનું નામ પ્રત્યાખ્યા. તો જ્ઞાનીને પોતાના ગ્રસ્ત દશાના અસ્થિરતાના રાગનું પણ શું લાગે છે? દુઃખ છે, વેદન લાગે છે, અને ત્યારે તો એના પ્રત્યાખ્યાનની વાત કરે છે. એના માટે જો અહીં તો સમ્યક દ્રષ્ટિને રાગ નહીં, સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ વેદન છે રાગનું દુઃખનું. કોને વેદન છે? સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ રાગનું દુઃખનું વેદન છે. કોઈ કહે કે જ્ઞાની કો દુઃખ કા વેદન હિ નહીં, એ દ્રષ્ટિ મિથ્યાત્વ છે. સર્વતા એકાંતે કોઈ કહે કે જ્ઞાનીને રાગ જ ન હોય દુઃખનું વેદન ન હોય, તો શું શબ્દ વાપરો છે? મિથ્યા દ્રષ્ટિ છે. સ્વભાવની દ્રષ્ટિની એક વાત જુદી છે, પણ એટલી એકાંત એમ ન સમજી લેવું કે પર્યામાં પણ રાગ નથી અને દુઃખ ને ફરીથી આ વિષય ક્યાંથી ફરીથી આ કે ફરીથી આગળ આવ્યું છે. આપણે એક સમ્યક જ્ઞાન થયું છે, સમ્યક દર્શન થયું છે, અને હવે પ્રત્યાખ્યાન કરવાનો ઉત્સક છે. આ વિષય ન્યાથી ચાલે? ચલો ફરીથી જોવું હોય તો 34 ગાથા ઉપરનો એ મૂળમાંથી શાસ્ત્રમાંથી લઈએ. 34 ગાથા ઉપરનો જે લાઈન છે એમાંથી જઈએ. ચુમ્મોતેર પાનું છે, સમયસાર મૂળમાં 74 પાનું, 34 ગાથાનો પદ્યાનુવાદ છે એના ઉપરથી. પ્રતિબુદ્ધ થયો, મળે છે શબ્દ પ્રતિબુદ્ધ થયો, અને સાક્ષાત દ્રષ્ટા એટલે દેખનાર એવા પોતાને પોતાથી જાણી. આ કોની વાત આવી? જ્ઞાની થયો એનો અર્થ શું છે? પોતાને પોતાથી જ જાણી, સમ્યક જ્ઞાન. પછી શ્રદ્ધાન કરી, સમ્યક દર્શન, અને હવે તેનું જ આચરણ કરવાનો. 17 અઢારની વાત ગુરુદેવે લીધી ને સાથે, ત્રણેય એમાં જ શબ્દ હશે. જેણે જાણ્યો તેનું શ્રદ્ધાન, અને શ્રદ્ધાનમાં એ વિશ્વાસ આવે, આમાં જ ઠરવાથી હું સર્વકર્મથી મુક્ત થાય, તો તેનું જ આચરણ. કઈ ત્રણ પ્રણતિ આવી? જ્ઞાનની, શ્રદ્ધાની, અને હવે આચરણની. પણ વિષય કયો છે? પોતે જ રહ્યો. શું છે? પોતે જ, પોતાનું જ જ્ઞાન, પોતાની જ શ્રદ્ધા, અને પોતાનું જ એ આચરણ કરવાનો ઈચ્છક થયો એ પૂછે છે. તો એનો અર્થ થયો કે આવું ક્યારે, ત્યાગ કરવાનું વાત ક્યારે આવી. રાગ છે એનો આકૃતાનું વેદન છે તો ત્યાગની વાત આવી. તો એકાંત કોઈ કે પર્યાયમાં જ્ઞાનીને રાગ ન હોય, દુઃખનું વેદન ન હોય તો એ અભિપ્રાય સાચો નથી. જો એટલા માટે છે તો એ, અને બીજું એક ગુરુદેશીલ, અને દુઃખનું વેદન હોય એ તીવ્ર કસાઈ હોય તો પણ એક વિપરીતતા છે. અને ત્યાં ગુરુદેવ ક્યાં સુધી વાત લઈ ગયા ગુરુદેવસી, જે એનાથી વાંચીએ આપણે કે અજ્ઞાન એ છઠ્ઠા ગુણસ્થાન સુધી દુઃખનું વેદન છે. શું શબ્દ છે? ચોથા ગુણસ્થાન નહીં, ક્યાં સુધી? એ પણ કેવું કેવું? બુદ્ધિપૂર્વક. છઠ્ઠા ગુણસ્થાન સુધી બુદ્ધિપૂર્વક. પછી શું લીધું? સાતમે અબુદ્ધિ, સાતમે નહીં, દસમા ગુણસ્થાન સુધી. આ આખો વિતરાગ માર્ગ છે. કોઈ એકાંતપણે માની લે કે સ્વભાવ દ્રષ્ટિએ જ્ઞાનીને રાગ નથી, રાગથી ભેદજ્ઞાન થયું છે, એ દુઃખનું વેદન નથી, એટલે પર્યાયમાં પણ નથી, તો પછી આગળ ચારિત્રનો પ્રશ્ન જ કેમ આવે? ને એના માટે પછી આગળ શેની આપણને આપ્યું, શેની વાત આપણને લીધી? પ્રવચન સારમાં પણ નય આવે છે. સમય સારમાં શક્તિ કઈ આવે છે? એકવીસમી શક્તિ. એકવીસ શક્તિ અકર્તૃત્વ શક્તિ. અને પ્રવચન સારમાં કઈ નહીં આવે છે? કરતા નહીં પણ છે અને અકર્તા નહીં પણ છે. શું છે? સ્વભાવ દ્રષ્ટિએ જોવે તો સ્વભાવથી, જ્ઞાતત્વ ભાવથી જુદા પરિણામોના ઉપરમ સ્વરૂપ, એવી રીતે અકર્તૃત્વ શક્તિમાં જ્ઞાતત્વ ભાવથી જુદા, સ્વભાવથી જુદા એવા ભાવોના ઉપરમ એટલે અભાવ સ્વરૂપ, ન કરવારૂપ અકર્તૃત્વ. અને જ્યારે કરતા નહીં ની અંદર શું છે? એ પોતાના જે પરિણામો છે એનો જ્ઞાની પોતે કરતા છે, એનો સ્વામી છે, પણ સાથે કઈ નહીં છે. અકર્તા નહીં સ્વભાવની દ્રષ્ટિમાં હોવાથી પરમે માટે કરતા છે, પણ કરતા બુદ્ધિ નથી. બે સાથે ધારા ચાલે છે. કઈ બે ધારા સાથે ચાલે છે? એક પર્યાય અપેક્ષાએ વિચાર કરે છે તો પર્યાયમાં જેટલી અધુરાશ છે, અરે ન હોત તો ત્રણ કસાય બાકી છે, સીધ ક્યાંથી થશે? સર્વથા જો જ્ઞાનીને માન્ય કે રાગ ન હોય, કસાય ન હોય, દુઃખ ન હોય, તો હજી તેને કયો એક કયો છે? અનંતાનુબંધી ગયો છે, ત્રણ તો બાકી છે. મુનિરાજ પણ પર્યાયમાં વિચારે છે તો છઠ્ઠે ગુણસ્થાને પોતાને સંજલનના ક્રોધમાન માયાલોભનું દુઃખ છે, અને ન હોત તો પછી પુરુષાર્થ કરીને શ્રેણી માંડવાનું પ્રયોજન શું છે આખું? એટલે બહુ જ આપણે એકાંતમાં ખેંચાવવું નહીં અને અનેકાંતનું જ્ઞાન છોડવું નહીં. જ્ઞાનમાં અનેકાંતના જ્ઞાનપૂર્વકનું વિવેક હોય છે અને શ્રદ્ધાની દ્રઢતા હોય છે. જ્ઞાનનો વિવેક શ્રદ્ધાને ઢીલી નહીં પાડે અને શ્રદ્ધાની દ્રઢતા જ્ઞાનના વિવેકને નહીં છોડાવે. બે ધારા સાથે ચાલી એ સુંદર આપણને ગુરુદેવસી એ ખાસ આપણા અભિપ્રાયમાં ક્યાંક હોય તો એ રીતે એ છે. જો એના પછીના પેરેગ્રાફમાં એક સરસ ગુરુદેવસી એ બીજો વખત કર્યો, ભગવાન આવ્યો ને શબ્દ અહીંયા ચોત્રીસ ગાથાના, શું શબ્દ છે? આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે ને, તે ભગવાનનો અર્થ ગુરુદેવ સાહેબ કર્યો છે. એ 481 પાને ટીકાની જે છે ને એના છેલ્લી બે લાઈન, અને આપણે નમોથોણમમાં બોલીએ છીએ શરૂઆતમાં શું છે? અરિયંત ભગવાન એમ આવે છે ને, તો અરિયંત ભગવાન છે એમ નહીં, અરિયંત એ કહેવાય છે ભગવાન. અને ભગવાન એટલે શું? ભગ વત્તા વાન. ભગ એટલે લક્ષ્મી અને વાન એટલે સ્વરૂપ. જો એ જ અર્થ ગુરુદેવ સાહેબ, ભગ ભગ નામ આનંદને જ્ઞાનની લક્ષ્મી અને વાન નામ એનું સ્વરૂપ. ભગવાન જ્ઞાન અને આનંદ લક્ષ્મી વાન એ આત્મા છે. જ્યાં તો અરિયંત ભગવાનને નમોથોણ વંદન કર્યા, હે અરિયંત દેવ આપ કહેવા છો ભગવાન. ભગ એટલે જ્ઞાન આનંદ રૂપી લક્ષ્મી અને વાન એટલે સ્વરૂપ આપને એ પ્રગટ એ થઈ છે. તો એ રીતે આગળ એના પછીનો પેરેગ્રાફ શ્રોતા 481 જ પાને એમાં ઉપરથી પાંચમી લાઈન મેરા વેદન મે આતા હૈ એ અપેક્ષા મેરે મે હૈ શું છે જ્ઞાની શું પોતે વિચારે સ્વીકારે છે રાગ મારા વેદનમાં આવે છે દુઃખ વેદનમાં આવે છે એ અપેક્ષા કોના છે કે પૂતગલના પરિણામ છે અમે તો સમયસારમાં વાંચ્યું છે વનો જોતું હોય તો વાંચી લે 75 ગાથા બાકી કઈ ગાથા આખી રેડી તમે 75-76 બાકી તો જીવ અજીવ અધિકારમાં પણ લીધી અને 68 ગાથામાં તો શું લીધી ક્યાં સુધી આ બધા કેવા જવ પૂર્વક જવ થાય એમ કર્મ પૂર્વક આ બધા ગુણસ્થાન આદિ છે આખી ગુણસ્થાન વાળા બધા ભાવ છે ને 50-95 ગાથામાં લીધા 68 ગાથામાં છે મો કર્મના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવા શીખેના વર્ણન આપ્યા છે કર્મનાથી મારા સ્વભાવમાં એક બાજુ તમે એમ કયો અને અહીંયા કયો મા વેદનમાં આવે એટલે કે મારામાં છે પણ જો સાત્યા જ્ઞાનનો વાત હવે શ્રદ્ધામાં શું છે પણ તે મારી ત્રિકાળી ચીજમાં નથી આ બે ધારા આવી મારી પર્યાયમાં થાય છે અપેક્ષા ક્યાં છે મારામાં છે અને છતાં સ્વભાવ દ્રષ્ટિથી જોઉં તો એ મારા નથી આ બે શ્રદ્ધાની દ્રઢતા ને જ્ઞાનનો વિવેક એ વાત ફરીથી આગળ છે એક લાઈન છોડીને જ્ઞાની કો આત્મજ્ઞાન હુઆ સમ્યક દર્શન હુઆ ઉસકો ભી ઉસકો ભી આપણને તો છે એમને પણ જો રાગ હતા હૈ દુઃખ હોતા હૈ ઉસકા વો સ્વામી હૈ શું અમારે માનવું સમયસારનું માનવું કે પ્રવચનસારનું માનવું હંમેશા આપણી સેવ હોય છે સુડી વચ્ચે નહી ન ઘરના નહી શું ના શું સમયસર વાંચો તો શું આવશે એમાં જ્ઞાની રાગનો સ્વામી છે નથી ને નથી ને અને અહીંયા નહીમાં આવશે પ્રવચનસારમાં આવશે તો પર્યાય કોની છે બીજાની છે પર્યાય દૂર મારામાંથી ન તો પછી પર્યાય એટલે તે મારામાં છે એટલે મારી છે એમ શબ્દ વાપરો મારામાં થાય છે જો હજી આગળ વાંચવું હોય તો એનો સ્વામી 47માં લઈ આવે ક્યોકી ઉસકી પર્યાય મેં હોતા હૈ કોઈ પરસે હોતા હૈ ને પરમે હોતા હૈ એસા નહી હૈ અપની સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પણ અપની પર્યાય મેં જો દુઃખી પર્યાય હોતી હૈ શું શબ્દ વાપરો છે અપની પર્યાય મેં જે દુઃખી પર્યાય હોતી હૈ એ અત્યાગ ભાવની ઉસકા ભી સ્વામી તો મેં હું વિશાળ બુદ્ધિ આજે કે એક એક અપેક્ષા ફરીથી નહીતર તો સમ્યક દર્શન થતા જ પુરુષાર્થ કરવાનું કોઈ પ્રયોજન નહીં રહે ગુરુદેવજી એ વાદિરાજ મુનિનું એકી ભાવ સ્તોત્ર રચ્યું છે એના ઉપરથી શું કહેતા હે ભગવાન હું ભૂતકાળના દુઃખોને યાદ કરું છું તો પણ હૃદયમાં કોઈ આયુધ મારતા એવું દુઃખ લાગે છે જીવનમાં અપેક્ષાઓનો સ્વીકાર કરજે અને શ્રદ્ધાની દ્રઢતામાં ક્યારેય સ્વભાવને ગૌણ કરીશ નહીં બે વાત આખી એ ચાલતી હોય છે ચલો આપણે થોડુંક પહેલેથી આપણે ગુરુદેવસિંહે જે લીધું છે એના ઉપરથી શરૂઆત કરીએ આપણે આજનું પ્રવચન 471 પાના છે એમાં જો એ ગાથા જે આપણે શરૂ કરી 34 એ પહેલાના થોડો શબ્દો છે એના ઉપરથી ગુરુદેવસિંહ લે છે એમાં શબ્દ શું છે આત્મા ને શરીરના એકત્વના સંસ્કાર છે 471 પાનું છે એમાં ઉપરથી ચોથી લાઈન એ આત્મા ને શરીરના એકત્વ સંસ્કાર એના ઉપરથી હવે ગુરુદેવસિંહ શું અર્થ કાઢે છે એ જોઈએ આપણે ભગવાન નાયક ચૈતન્ય સ્વાભાવિક નાયક સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ એની સાથે હવે જો શબ્દ ખાલી શું મૂળમાં છે શરીર ગુરુદેવસિંહ એના ત્રણ અર્થ કાઢે છે શરીર કર્મ અને કર્મના નિમિત્તથી થતી ઉપાધિ એટલે શુભ અશુભ ભાવ ત્રણ કોણ લઈ લીધા નો કર્મ શરીર એટલે નો કર્મ કર્મ એટલે દ્રવ્ય કર્મ અને શુભાશુભ ભાવ એ ઉપાધિ એ ભાવ કર્મ. જો આ એક શૈલી છે ગુરુદેવ. આપણે શરીર ખાલી એક માનીએ, અરે એમાં ત્રણેય આવી ગયા છે અને એ સંસ્કાર અનાદેશ થાય, અને એના એકત્વના સંસ્કારથી કેવા છે, અત્યંત અપ્રતિભૂત. અહીંયા શબ્દ શું છે, થા, અત્યંત પ્રતિભૂત અહીંયા થા, અને આપણા માટે છીએ. અહીંયા તો જ્ઞાનીથી અને ચારિત્રની વાત છે ને, એટલે થા અહીંયા. તો પેલું વાત, ક્યારે પણ નાનપણની કોઈ દી આપણે કદાચ યાદ તો નહીં, પણ કોઈ ઘરમાં બાળક એવું જન્મે, એનું નાનપણ તો જોયું હશે, નાનો ભાઈ હોય કે એનું, એને સંસ્કાર કોણે આપ્યા કે આ શરીરને સાચવજે? તો શું છે આ એક જે અહીંયા આપણને સંસ્કારની વાત લે છે ને, અહીંયા આ શરીર સાથેના એકત્વના સંસ્કાર આપણે શું છે લઈને આવ્યા. એને ન ગમે તો રડવું એવું કોને શીખડાયું, ગમતું હોય તો એક સ્માઇલ જેવું આપવું કોને શીખડાયું છે ને? નાનપણના સંસ્કાર તો છે ને, બીજાના તો જોયા છે કે એ કેવી રીતે અનાદિ કાળથી સૈને લઈને આવ્યા છે સંસ્કાર લઈને. અને આ જ વર્તમાનનો પુરુષાર્થ કરવાનો છે કે અનાદિના સંસ્કાર મટે અને તત્વના સંસ્કાર આવે. અનાદિકાળથી આ તો શીખીને આવ્યા છે, આમાં કઈ નવું શીખડાવવા જેવું નથી, એ શીખીને જ આવીએ છીએ. એમાંથી આખો પુરુષાર્થ કરીને તત્વના એવા સંસ્કાર અંદરમાં નાખવા છે કે આ ભવમાં તો આરાધના થાય અને કદાચ છૂટે તો સાંધી આરાધન દોર. પૂજ્ય બેનશીની સ્તુતિમાં બોલીએ છીએ ને, શું હશે, ભૂતકાળની આરાધના હતી અને વર્તમાન ભવમાં શું કરી નાખી, આરાધનાની પાછી શું કરી નાખી, સંધિ, સંધિ દોર, સંધિ નાખી. એમ આપણે શરીર આદિના એકત્વ બુદ્ધિના સંસ્કાર લઈને આવ્યા છે, એ તત્વ જ્ઞાનના બળે તોડીને હવે અનુસંધાન કોના સાથે કરવું, કે આ તત્વના સંસ્કાર એવા જીવનમાં દ્રઢ કરવું કે વર્તમાન જીવનમાં કોઈ પણ ઉદય પ્રસંગે મને સમાધાન કરાવે. જ્ઞાનનું સમાધાન એ જ સફળમય જીવન છે. ઉદય પ્રસંગે આકુરતા ભોગવી લઈએ તો જ્ઞાને શું કામ કર્યું? ઉદય પ્રસંગે દુઃખ ભોગવી લઈ, ક્યાં ઉદય પ્રસંગે દુઃખ ભોગવીએ, સાતાના કે અસાતાના, સાતાના કે અસાતાના, સાતાના ઉદય વખતે દુઃખ હોય કે હર્ષ હોય છે? સાતાના ઉદય વખતે દુઃખ હોય કે હર્ષ હોય? હર્ષ પણ એક શું છે, આપણે કોઈ દી વિચારતા જ નથી. હાસ્ય, રતિ, અરતિ, શોક, શું છે આ બધું? નો કસાઈનું પણ દુઃખ લાગતું નથી આપણને. તો એ હર્ષનો ભાવ એ પણ એક આકુરતાનું એક વેદન છે. તો એ અહીંયા સંસ્કારની ગુરુદેવશ્રી સરસ વાત કરીને આપણને, તો એ વાત એના પછીની પેરેગ્રાફમાં વાંચીએ આગળ. રાગાદિ ભાવ કર્મ અને શરીરાદિ એ મેરા હૈ, એસા સંસ્કાર અનાદિના છે, પણ મેરા આનંદ ને જ્ઞાને એ સંસ્કાર ક્યારે આપણને પીડા નથી. આ આખો વર્તમાનનો પુરુષાર્થ છે. ભૂતકાળના સંસ્કારને શું કરવા છે, ભૂસી નાખવા, સમજણ, ભૂસી નાખવા. અને આ સંસ્કાર એવા જ નાખવા છે કે કોઈ દી એ સંસ્કાર જાય નહીં, એના માટેની વાત છે. તો એ સંસ્કાર માટે જો આપણને ગુરુદેવશ્રી થોડુંક સરસ સમજાવે છે એની વાત આમાં લેશે ને, અપને કો અપને સે, કેવી રીતે સમ્યક જ્ઞાન થયું, પોતાને પોતાથી જાણીને થયું. કોઈ કર્મના આપણને અત્યાર સુધી આપણે કેમ અટક્યા છીએ, કયું કર્મ રસ્તામાં નડે છે, કયું નડે છે, અંતરાય, અંતરાય નડે છે ને. આપણે તો જવું છે ક્યાં, મોક્ષ માર્ગે જવું છે, વચ્ચે કોણ અંતરાય કોણ પાડે છે, હર્ડલ કહે ને, ઓબ્સ્ટેકલ અટકવાનું છે, અંતરાય કર્મને. જીવનમાં ક્યારે પણ તારા દોષ છે અને કર્મ ઉપર નાખીશ નહીં. ટોડરમલજી તો એ લખે છે, જીન આજ્ઞા માનતો હોય તો આવી અનીતિ કરતો નહીં. દોષ તું કરે છે અને કર્મ ઉપર નાખે છે, એ શું છે, મોટી લૌકિકમાં પણ અનીતિ કહેવાય છે. પોતે કરે, જેમ કે ને પથ્થરો મારીને ભાગે બીજો અને પછી જે ઉભો એને દંડ, એમ નહીં, પોતાનો દોષ છે, તારા દોષે તને બંધન છે. સંતની પેલી શિખામણ છે. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી. તો અહીંયા આપણને કે આપણા પોતાના જ એ દોષ છે, અને એનેથી હવે પોતે પોતાને આત્માને જાણી અને શ્રદ્ધા કરી છે. હવે એનાથી પછી એ હવે કેવું કરે છે, પોતે એક ભાવના કરે છે કે મારે એનું હવે શું કરવું છે, પ્રત્યાખ્યાન કરવું છે. ચારિત્રમાં અધુરાશ રહી ગઈ, સ્વભાવનું જ્ઞાન થયું છે, શ્રદ્ધા થઈ ગઈ છે, પણ હજી આચરણમાં શું રહી ગયું છે, ઓછપ રહી ગયું છે. અને એ આચરણ એ દુઃખરૂપ છે, વેદનમાં આવે છે. તો હવે મારે એ મારા આત્માનમાં આનંદમાં રમવું છે એવી ભાવના એ થઈ છે. એનું એક સરસ ગુરુદેવે કીધું હતું, 476 પાનું કાઢીએ, 476 પાનામાં એ અહીંયા કહે છે કે એ જે પેરેગ્રાફ છે એમાં પાંચમી લાઇન છે, હવે રાગના દુઃખનો ત્યાગ નહીં કિયા. અહીંયા તો સ્વરૂપનું આચરણ જો ગુરુદેવ સરસ આમાંથી ભાવ કાઢ્યો, શું કાઢ્યો, મારે રાગનો ત્યાગ કરવો છે. ત્યાગ તો પછખાણની વાત આવે છે, પણ વિષય શું લીધું, શું શબ્દ લીધો છે, સ્વરૂપના આચરણ કરવાનો ઈચ્છુક થાય છે, છે શબ્દ, અસ્તિત્વ વાત લીધી છે. બાકી વાત કોની ચાલે છે, પ્રત્યાખ્યાન, અને પ્રત્યાખ્યાનમાં કોની વાત આવે, ત્યાગની વાત આવે. અહીંયા ત્યાગની વાતમાં પણ અસ્તિત્વ વાત કરે છે કે મારે શું કરવું છે, જો એમાં છે સ્વરૂપનું આચરણ કરવાનો ઈચ્છુક થાય છે એમ અસ્તિત્વ શબ્દ લીધો છે. ભાઈ રાગ કા અત્યાગ હે ઉસકા મેં ત્યાગ કરું, એસા શબ્દ નહીં લ્યા. એવું તો શબ્દ ભાઈ કોને માટે સંબોધન કર્યું, રામજીભાઈ માટે. ત્યારે રામજીભાઈને કે ગુરુદેવ જો ભાઈ કે અહીંયા આચાર દેવે અસ્થિ, ફરીથી એક વિચારવા જેવું છે, વાત કોની ચાલે છે, જ્ઞાન સમ્ય જ્ઞાન થયું, પોતાને જાણ્યો, પોતાની શ્રદ્ધા કરી, હવે શેની ઈચ્છા અને ભાવના શેની જાગી છે, ચારિત્રની, ત્યાગની, પ્રત્યાખ્યાનની. અને એમાં ત્યાગમાં આપણને હંમેશા શું દેખાય છે, નાસ્તી, છોડવાની નાસ્તી દેખાય. કોઈને પણ પછખાણ કહીએ એટલે શું પેલું શું યાદ આવે, આ શું છોડ્યું હશે, તમે કહીશો ને મેં આજ પછખાણ લીધા છે, એટલે પેલો જ કોઈ શું પૂછશે આપણને, શું છોડ્યું તમે, આહાર છોડ્યો કે રસ છોડ્યા કે શું છોડ્યું. અહીંયા બોજ આ વાત, જૈન દર્શનમાં ત્યાગ એનું નામ કહે છે કે કોકનું ગ્રહણ કરીશ તો ત્યાગ થશે, ગ્રહણ પૂર્વકનો ત્યાગ છે. જગતમાં છોડવાની વાત છે, ગ્રહણ તત્વ હાથમાં નથી એટલે છોડવામાં ખેદ થાય છે. શું થાય છે, ઘણીવાર આપણને ઉપવાસના પછખાણ લીધા અને કોઈને ઘેર ગયા અને આપણી ભાવતી વસ્તુ બનાવવાની કે તમારી ભાવતી વસ્તુ બનાવે, ખરેખર આપણા આત્માને બીજાને મને પૂછે આપણા પરિણામમાં શું ઉત્પન્ન થાય છે. જીવનમાં વ્રત ખેદ માટે ન હોય, ત્યાગ હોય છે એ ખેદ માટે નથી હોતો, ત્યાગ છે એ આપણી પણતીને મર્યાદિત કરવા માટે છે. અને મર્યાદિત થયેલી પણતી સ્વભાવમાં સ્થિરતામાં જામશે. હજી બહિર્મુક્તામાં પણતી ક્યાંય ભમતી હોય એને પેલું શું છે, એને શું મર્યાદામાં લાવવા, અને મર્યાદામાંથી પછી શેમાં આવે, અભાવમાં આવે. અમર્યાદિત એને શેમાં લેવાય છે, મર્યાદિતમાં, અને મર્યાદિતમાંથી શેમાં આવે છે, અભાવમાં. હજી તો અમર્યાદ બહુ જ આ એક વિચારણાથી થશે તો જ્ઞાનની સમજણ જાગૃત થશે. ખાલી રૂઢિદત્ત ક્રિયાથી કરે જાશું તો કોઈ વિચારણા તત્વની સાચી વિચારણા, કૃપાળુ દેવ એટલા માટે તો બહુ જ વજન છે એના ઉપર આપ્યું છે, કર વિચાર તો પામ, એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે, અબ ક્યો ન વિચારત હે મનસે. કેટલી જગ્યાએ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર, જીવનમાં જેના જીવનમાં, અરે મન મળ્યું છે તો સેના માટે છે? ઇન્દ્રિયો દ્વારા તૃષ્ણા માટેની છે કે સત અસતના નિર્ણય માટેની છે? અને સત અસતનો નિર્ણય કરવો છે તો પેલી સાચી વિચારણા થવી જશે. તો અહીંયા સુંદર રીતે એક નાના વાતમાંથી પણ ગુરુદેસી કેટલા સુંદર એ આપણને ન્યાય કાઢીને કે ફરી ફરીને વિચાર ફરી કયો વિષય અત્યારના હવે લેવાનો? 34મી ગાથા પચખાણનો, ત્યાગનો. અને એમાં આચાર દેવ સેનાથી વાત લીધી, કાંઈ છોડવાની વાત લીધી કે અસ્તિત્વની વાત લીધી છે? તો કે સ્વરૂપનું આચરણ કરવાની જેને ભાવના જાગી, સમ્યક દ્રષ્ટિને નિરંતર એ ભાવના હોય જ છે. અલ્પ એક કસાયનો અભાવ થયો છે પણ એનાથી અમને સંતોષ નથી, અમે તો એ મુનિ દશાનો અપૂરો અવસર ક્યારે આવશે એવી ભાવના. તો એવી જ્યાં અસ્થિની ભાવના છે તો અસ્થિમાં રાગાદિના ત્યાગનું નાસ્તિ સેજે એમાં એ આવી જાય છે. તો એ વાત લઈને એના પછી એ જ પાના ઉપર થોડીક વૈરાગ્યની વાત લીધી છે, છેલ્લો પેરેગ્રાફ. અરે જગતને સત્ય મળે નહીં સાંભળવા, જો ફરીથી શું શબ્દ હોય પ્રશ્ન? અરે સત્ય સાંભળવા જેટલા જો પુણ્ય નથી તો પણમનનો પુરસાદ કેદી થવાનો છે? આપણે ન સમજવું કે અમારા બહુ જ અત્યારના પુણ્ય છે, નહીં સાયન્સે આપણને બહુ જ સગવડ કરી દીધી છે ને બધી, નહીં અહીંયા બેઠા જ બધું કરી શકીએ, અહીંયા બેઠા જ રિમોટથી ફેક્ટરીમાં શું ચાલે બધું જોઈ શકીએ ને, હેલ્પ કરી છે ને સાયન્સે આપણને. વિકલ્પોની તૃષ્ણા વધારી છે, આપણને હેલ્પ નથી કરી. અરે સત્ય સાંભળવા મળે એનાથી અધિક તારે ક્યાં પુણ્ય જોવે છે? જગતની બાઈની અનુકૂળતા તો પ્રમાદની વૃદ્ધિ કરાવનારા છે, તૃષ્ણાની વૃદ્ધિ કરાવનાર. મને આવું સત્ય નિતરતું સદગુરુદેવના પ્રવચનમાં આપણે કહ્યું જગતના ભાગ્ય આવી તત્વ રહી ગયું છે અહીંયા. તો એ સત્ય સાંભળવા જગતને ન મળે તો એ ક્યારે સમજે? આ ભાવ, આ ભાવમાં કેવું જાય છે? એક એક સમય ગુરુદેશીને એક એક સમય જાય છે એનો ખેદ છે, અને આપણને વર્ષો વીતી જાય છે ખેદ નથી આવતો. ગયા વર્ષે 10 લક્ષણ પર્વ ઉજવા, આ વર્ષે ઉજવીએ છીએ, ક્યારે વિચાર્યું મારી પ્રણતિમાં કઈ ફરક પડ્યો કે નહીં? વર્ષ વીતી ગયું ખબર પડે છે, અહીત્યાના ઉજવી લેશું એ ખબર પડે, પણ પ્રણતિમાં શું વૃદ્ધિ થઈ? જે પ્રયોજનથી હું આ તત્વજ્ઞાનનો અભ્યાસ કરું છું, કાંઈક આત્મહિત માટેનું કરું છું, બારમાં તો ધંધો જ કરે રાખતા હશે કે કેટલો નફો થાય સાથે જોતા રહેતા હશે કે વર્ષે દાડે જ બેલેન્સ શીટ ખાલી માગે? ક્યારે માગે બેલેન્સ શીટ? ક્યારે બેલેન્સ શીટને પણ રિફ રફ ક્યારે ક્યારે માગતા હશે? અરે હાંજ પડે કેટલો વક્રોથી વિચારતા હોય છે. અને આ એક એક સમયનું ગુરુદેવસિંહને ખેદ પડે છે કે એક એક સમય ચાલ્યો જાય છે. કેવી કિંમત છે આપણી? આ કૌસ્તુભ મણી આવ્યું તું, કૌસ્તુભ મણીની વાત છે આવી હતી, વાસુદેવ પાસે હોય છે અને કહે છે ને જરતકુમારને કે આ તું વીટી લઈને કોની પાસે જા? પાંડવ પાસે જા, તને ઓળખાણ આપજે તો તને રાખશે. એ પણ એક વાત ગુરુદેવસિંહ છે ને દ્વારકાથી બહાર નીકળ્યા અને વાસુદેવને બે કરે ભાઈઓ કે હવે ક્યાં જાશું આપણે દ્વારકા જંગલમાં? તો આપણે શું નક્કી કહે કે પાંડવો પાસે જાય. ત્યાં તા તો પ્રશ્ન આવ્યો, આપણે તેને કેવા કહેવા હતા? દેશની કાલ સજ્જન છે, એ સજ્જન છે એ એક વારની ભૂલને સદા એવું નહીં કરે. આવી તો લૌકિક સજ્જનતા હોય છે. તો અહીંયા આપણા આ ભવમાં એક એક ક્ષણની કેવી કિંમત છે? કૌસ્તુભ મણીની કિંમતથી પણ એક સમયની કિંમત વધારે કિંમતી છે. જીવનમાં આ પ્રકારનો જો વૈરાગ્ય નથી ને તો જ્ઞાન છે એ ખાલી પોપટિયા જ્ઞાન જેવું રહી જશે, ધાણા જ્ઞાન જેવું રહી જશે. વૈરાગ વગર એ શુષ્ક જ્ઞાન છે, એ પ્રણમન નથી થવાનું. અને સાચી સમજણ વગરનો રૂંધાયેલો કસાય છે એ વૈરાગ પણ નથી, બે સાથે છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય નથી અને વૈરાગ વગરનું જ્ઞાન નથી. જીવનમાં સહજપણે એ હોય છે. તો એ વાત એમાંથી આગળ 480 પાનું 34 ગાથા ઉપર આપણે આવીએ. એમાં જ પહેલું જે હરિગીત પછીની છે, ત્રીજી લાઈન છે, જ્ઞાની કેવું છે કે રાગ ભક્તિ કા વિનય કા રાગ આતા હૈ પણ જાનતે હૈ કે યે પર હૈ મેરી ચીજ નહીં. અહીં આવ્યું, હવે જો વાંચીએ, મેરી પર્યાય મેં હોતા હૈ પણ મેરી ચીજ નહીં. આશ્ચર્ય ન લાગે? શું છે, ક્યાં થાય છે રાગ આદિ? ક્યાં થાય છે? મારી પર્યાયમાં. અને પાછું કેવું શું છે? મારી ચીજ. આવું કેમ બધું, આવું બધું અટવટું કેમ? સમયસારમાં તેવું લખ્યું છે, ઘીનો ઘડો. શું છે? ઘીનો ઘડો ઘીમય નથી, માટીમય છે. તો ઘીનો ઘડો કીધો શું કામ? પણ તમે કહો એનો કઈ ના, અમે કહીએ એટલે તરત જ પકડી પાડો, તમે વિરોધાભાસી કહો. અને આપ કહો શરૂઆત શું કરી, એમના છે શબ્દો છે આમાં. 67 ગાથામાં કોઈ જવું તો છે, 67 ગાથામાં ઘી નો ઘડો જોવું જ છે તો જોઈ લઈશ, પાકું થાય ને એમાં કઈ વાંધો નહીં. ગુરુદેવ શીખેતા ને રામજીભાઈ જેમ, શું કરી કાઢીને દેખાડતા, પ્રૂફ કરીને લામાંથી જયારે દલીલ કરે ત્યારે. એમ અહીંયા 65-66 ગાથા છે, એમાં 65-66 ગાથા નહી, 67 જ છે, 67 છે. 122 પાનો, એમાં શું લખ્યું છે જો, એની બીજી લાઈન, ટીકાની બીજી, જે આ ઘીનો ઘડો છે તે માટીમય છે, ઘીમય નથી. મળી ગયા શબ્દો? શું કીધું પેલા? શું કહું? જે આ ઘીનો ઘડો છે તે માટીમય છે, ઘીમય. આપ જ કયો છો ઘીનો ઘડો ને પાછા કયો છો ઘીમય નથી? શું છે આ? શું છે? બહુ જ એનાથી એક શીખવા જેવું છે, ઘીનો ઘડો એ સાંભળનાર અપ્રતિબુદ્ધની ભાષા છે, અને ઘીમય નથી, માટીમય છે જ્ઞાનીનો અભિપ્રાય છે. શરૂઆત વ્યવહાર ભાષાથી અને પહોંચાડ છે નિશ્ચય સ્વરૂપમાં પહોંચાડ, આ ફરક છે. શું થાય? સામો જીવ છે, વ્યવહારથી સમજે છે, ભેદથી સમજે છે, સંયોગથી સમજે છે. તો સંયોગથી સમજતો હોવાથી શરૂઆત ક્યાંથી કરે છે? ઘીનો ઘડાથી. કારણ કે એના ભાવમાં હંમેશા કેવું રહ્યું છે? ઘીનો. એને જો પહેલો માટીનો ઘડો કીધો જ નહીં તો સમજ આખો બીજા ઘડાની વાત કરે છે. અને એટલા માટે શું કેવું છે કે જેને તું ઘીનો ઘડો માને એની અમે આ વાત કરીએ છીએ. અને એટલા માટે એક ઉપદેશ શૈલી કોને કહેવાય? ઉપદેશ શૈલી કોને કહેવાય? ગમ્ય માંથી અગમ્ય તરફ લઈ જાય, કોઈને પણ સમજાવવા માટે જાણીતાથી અજાણ્યા તરફ લઈ જવાય. કોઈ એક વ્યક્તિને ઓળખાણ આપવી હોય તો કેવી રીતે આપે? તમે ઓલાભાઈને ઓળખો છો ને, એના આ સગા છે, આ એની નજીક રહે છે. ક્યાંથી શરૂઆત કરવામાં આવે છે? જાણીતામાંથી. જાણીતામાંથી ક્યાં લઈ જવાય છે? કોઈનું પણ આપણું એડ્રેસ સમજાવવું હોય તો કેવી રીતે સમજાવીએ છીએ આપણે? અમે અહીંયા રહે છે, અહીંયા રહે છે એમ કરીને. એક કોઈ લેન્ડમાર્ક જાણીતું હોય એની વાત કરીને પછી શું કહે, એનાથી થોડાક આગળ વધજો, રાઈટ લેફ્ટ કરીને. આ એક પદ્ધતિ હોય છે. આ આચાર્યદેવ એ પદ્ધતિથી આપણને સમજાય. સેનાથી છે? જેનાથી આપણે ગમ્ય છે, જાણીતા છે, એનાથી શરૂઆત કરે છે અને લઈ જાય છે. અને આનું નામ જ વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક છે, જે શરૂઆતની ગાથાઓમાં આપણને એ આવી ગયો છે. તો ફરીથી અહીંયા આપણે લઈએ કે જો આ રીતે જ્ઞાની શું સ્વીકારે છે કે રાગાદિ એ ખરેખર મારા સ્વભાવમાં નથી, માટે મારી ચીજ નથી, પણ થાય છે ક્યાં? મારી એ પર્યાયમાં થાય છે. એના પછીની સરસ ગુરુદેવસિંહ વૈરાગ માટેને એના પછીના પેરેગ્રાફમાં ત્રીજી લાઈન ઉપરથી આવે છે, બીજો પેરેગ્રાફ 480 પાને છે, વાત તે વાત એની ત્રીજી લાઈન. સમજમાં આવ્યા? કેના ગર્વ કરના ને કેના અભિમાન કરના. બહુ જ આપણા માટે જીવન ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ પ્રકારે માન સન્માન અભિમાનમાં ચાલ્યું જાય છે. લોકો મને કેમ ઓળખે, મને કેમ જાણે, ગુરુદેવજી એના માટે બહુ સરસ એક વાત કહેતા, ભગવાનના જ્ઞાનમાં એમ આવે કે આ જીવ ભવ્ય મોક્ષે જવાનો છે, એનાથી અધિક બીજું સન્માન શું જોવે. ભગવાનના કેવળ જ્ઞાનમાં આપણી ભાવિ પર્યાય જણાય છે કે નથી જણાતી, તો આપણી ભાવિ પર્યાયમાં ભગવાનના કેવળ જ્ઞાનમાં એમ જણાયું કે આ ભવ્ય આત્મા અલ્પકાળમાં મોક્ષે જવાનો છે, એવું આવ્યું તો તારે કોના સન્માન લેવાય. અને ભગવાનના જ્ઞાનમાં આવે કે આ જીવ મોક્ષ જવાને લાયક નથી, તો એના જેવું અપમાન બીજું શું હશે. જગતમાં કોઈના પણ માન સન્માન મારે મારી પણતીની સાધના દશા પ્રગટ થાય એના જેવું મારા માટે કોઈ સન્માન નથી. જગત મને જાણે ન જાણાય તો એ સરસ, કેના તારે ગર્વ કરવા છે, સેના તારે અભિમાન કરવા છે, સેનું યશ અને આબરૂ લેવાનું છે. ભાઈ ક્યા હૈ તેરે, શું છે તારે, શું કરવું છે ને શબ્દ, કહાં તેરે જાના હૈ, આવા પ્રણામ કરીને તારે ક્યાં જવું છે. નથી લાગતું આ શબ્દો પાછળ ગુરુદેવસિંહની આપણા પ્રત્યે આપણી દશા જોઈને કેવી કરુણા આવતી હશે. જે નાથી તું આકુરતાનું વેદન કરે છે એવા ભાવ કરીને તારે ક્યાં જવું છે, તારે ક્યાં હે તારે, તને એનાથી શું લાભ છે, તારે ક્યાં જવું છે. જો તારે તારું યશ કીર્તિ ખ્યાતિ લેવી છે તો સ્વરૂપનું આચરણ કર, એ તારો યશ છે. છે શબ્દ, તારી ખ્યાતિ ક્યારી પ્રસિદ્ધિ શું છે કે તું સ્વરૂપની આચરણ કર, એની વાત છે. તો ચલો એના પછીની લાઈન ફરીથી વાંચીએ. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા જ પ્રત્યાખ્યાન છે. બહુ સુંદર વ્યાખ્યા. શું છે ફરીથી, પ્રત્યાખ્યાન ઇઝ ઇક્વલ ટુ ત્યાગ, અને ત્યાગ એટલે વસ્તુને છોડવી. શું શબ્દ વાપરો, ત્યાગ ક્યાં હોય છે, જ્ઞાનમાં ત્યાગ. આ વાત આપણે કોઈ દી વિચારી જ નથી. ત્યાગ હજી કહેશો તો વસ્તુનો છોડી, વસ્તુ ક્યારેક કોઈ ક્ષેત્રનો ત્યાગ હોય, કોઈ કાળ માટેનો ત્યાગ હોય, કારણ આ ક્ષેત્ર છોડી દઈએ, કોઈ વ્યક્તિને છોડી દઈએ, કોઈ કાળ માટે છોડી દઈએ, પણ જ્ઞાનમાં ત્યાગ હોય કે જ્ઞાનમાં જ મારાપણાનું મમત્વ છે, તો એ જ જ્ઞાનમાં એનાથી ભિન્નતાનો ભાવ છે એ ત્યાગ. જ્ઞાનમાં જ ગ્રહણ કર્યું છે અને જ્ઞાનમાં જ ત્યાગ કર્યો. કોઈ વસ્તુ ગ્રહણ કરીને આત્મામાં કેટલી આવી ગઈ, કેટલા રજકણ આવી ગયા છે, તો ખરેખર ત્યાગ પણ ક્યાં છે, જ્ઞાનમાં, અને મમતાનું ગ્રહણ પણ શેમાં છે, અજ્ઞાન એટલે જ્ઞાનમાં છે. તો એ જ્ઞાનમાં એ ત્યાગ છે. એ જ વાત હવે એનાથી પણ એક આગળ એ જ પેજમાં નીચેથી ચોથી લાઈનમાં, જ્ઞાનમાં ત્યાગ એનું પણ એક અસ્થિરૂપે કીધું ગુરુદેવસિંહ એ જ પેજમાં 480માં નીચેથી ચોથી લાઈન, જ્ઞાન સ્વરૂપી પણમન આનંદ રૂપી હોવા વોહી પ્રત્યાખ્યાન. જાફરીથી વ્યાખ્યા ઓલી કઈ આવી, નાસ્તિથી. જ્ઞાનમાં ત્યાગ, હવે એની સાથે શું લીધું, જ્ઞાન સાથે આનંદનું પણમન અસ્થિરૂપનું, આ એનું નામ પ્રત્યાખ્યાન. અને એની સુંદર વ્યાખ્યા આચાર્ય દેવે તો કરી છે ગુરુદેવજી એક સુંદર ભાવનાથી, કે જ્ઞાનમાં એને પરપણે જાણીને એનું મમત્વ છોડે છે એનું એક ત્યાગ કીધું, અને અસ્થિથી એ સમ્યક જ્ઞાનના પ્રણમન સાથે આનંદનું પ્રણમન થાય તેનું નામ સાચું પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. એનો વિસ્તાર
સ્વામી વાત્સલ્યમાં આવેલ બીજા નામ, ચંદ્રકાંતભાઈ વાધર 2000 રૂપિયા, નીલાબેન વિક્રમભાઈ કામદાર 1500 રૂપિયા, સુરેન્દ્રભાઈ સાંગલિયા 5000 રૂપિયા, સરોજબેન ધીમનભાઈ તુરખિયા 2000 રૂપિયા, પૂજા ખાતે ઇન્દિરાબેન ધીરજલાલ શાહ 5 પૂજા. બીજા કોઈ બી નામ આવશે તો એક ભક્તિ બાદ લેવામાં આવશે.
રોહિતભાઈ અને પૂર્ણિમાબેન એક ભક્તિ કરાવશે. બધા બેસવા વિનંતી છે. 15,000 રૂપિયા જે આપણે મુમુક્ષુભાઈઓ જે લખાવે છે એની વિધિસર જાહેરાત રવિવારે કરવામાં આવશે. ₹2,000 સ્વામી વત્સલ્યમાં હર્ષાબેનથી મળ્યા.
જય જીનેન્દ્ર. અત્યારે આપણો પર્યુષણ પર્વ એટલે આરાધનાના દિવસો ચાલે છે અને આપણા અનંત ઉપકારી પરમપૂજ્ય કહાન ગુરુદેવ ભક્તોને આરાધના થાય તે માટે સુવર્ણપુરીમાં રોજ સવારે 6:45 વાગે સમજાવે છે, ફરમાવે છે કે તું ભગવાન આત્મા છે, તું ભગવાન આત્મા છે એમ નક્કી કર. એટલે કે તારા આત્મા અને ભગવાનના આત્મા અને ગુણોમાં ફરક નથી. તારા પુરુષાર્થને ઉગ્ર કરી ભગવાન થા. આવા જ ધ્વનિને જાહેર કરતું એક ભક્તિ ગીત રજૂ કરું છું. આ ભક્તિ ગીત ગવાયેલ નથી તો જેને રાગ ગાઈ શકે તેવા જરૂરથી જીલે. બોલો કહાન ગુરુ દેવનો જય હો. સિદ્ધ આવે સ્મરણ અસરીરી જીણંદે, સિદ્ધ મારી આરસી તે મામે મુખ જોયું.
સિદ્ધ આવે સ્મરણ અસરીરી જીણંદે, સિદ્ધ મારી આરસી તે મામે મુખ જોયું.
ચૈતન્ય રસમાં શાંત છે કલોલો,
ચૈતન્ય રસમાં શાંત છે કલોલો,
પૂર્ણ શાશ્વત સુખ વહે તે છે આનંદો,
પૂર્ણ શાશ્વત સુખ વહે તે છે આનંદો.
નિરમોહી નાથ નિહાળે લોકાલોકને,
નિરમોહી નાથ નિહાળે લોકાલોકને,
ખરો સાથ સિદ્ધ પ્રભુનો બાકી ખોટો ઉભરો,
ખરો સાથ સિદ્ધ પ્રભુનો બાકી ખોટો ઉભરો.
એના સ્મરણે નિત મારું જતન,
એના સ્મરણે નિત મારું જતન,
ચિદાનંદ ચિદ ઘન ચિંતા મરી રતન,
ચિદાનંદ ચિદ ધન ચિંતા મરી રતન,
સુખ નિધે સુખ રૂપ સુખનો નિધાન,
સુખ નિધિ સુખ રૂપ સુખનો નિધાન,
ખરો સાથ સિદ્ધ પ્રભુનો બાકી ખોટો ઉભરો,
ખરો સાથ સિદ્ધ પ્રભુનો બાકી ખોટો ઉભરો.
સિદ્ધ આવે સ્મરણે અસરે જીણંદે,
સિદ્ધ આવે સ્મરણે અસરે જીણંદે,
સિદ્ધ મારી આરસી તે મામે મુખ જોયું,
સિદ્ધ મારી આરસી તે મામે મુખ જોયું.
પૂર્ણ સુદ ઉપયોગી સુદ સર્વ પર્યાયો,
પૂર્ણ સુદ ઉપયોગી
આવ્યો
અજર અમારા અતિન્દ્રિય છે દરિયો
અજર અમારા અતિન્દ્રિય છે દરિયો
નિરમલ નિર્વિકલ્પ નિરાગી વિતરાગ
નિરમલ નિર્વિકલ્પ નિરાગી વિતરાગ
ખરો સાથ સિદ્ધ પ્રભુનો બાકી ખોટો ઉભરો
ખરો સાથ સિદ્ધ પ્રભુનો બાકી ખોટો ઉભરો
પંચમ ગતિ પરમેશ્વર પુરુષની
પંચમ ગતિ પરમેશ્વર પુરુષની
અખંડ અવિચાલ અમૃત એક રૂપ
અખંડ અવિચાલ અમૃત એક રૂપ
શાંત શીતળ સુંદર સત તુને હું
શાંત શીતળ સુંદર સત તુને
ખરો સાથ સિદ્ધ પ્રભુનો બાકી ખોટો ઉભરો
ખરો સાથ સિદ્ધ પ્રભુનો બાકી ખોટો ઉભરો
સત સત સતા ધ્રુવ ધામનું ધ્યેય
સત સત સતા ધ્રુવ ધામનું ધ્યેય
ધીર્ય ધીરવીર મહાસુર વીર
ધીર્ય ધીરવીર મહાસુર વીર
ગુણોનો ભંડાર ગુણ ધીર સાહિબો મારો
ગુણોનો ભંડાર ગુણ ધીર સાહિબો મારો
ખરો સાથ સિદ્ધ પ્રભુનો બાકી ખોટો ઉભરો
ખરો સાથ સિદ્ધ પ્રભુનો બાકી ખોટો ઉભરો
સિદ્ધ આવે સ્મરણે અશરીરી જીણંદે સિદ્ધ મારી આરતી તે મામે મુખ જોયું સિદ્ધ મારી આરતી તે મામે મુખ જોયું સિદ્ધ મારી આરતી તે મામે મુખ જોયું
આ ભક્તિની રચના રોહિતભાઈના માતુશ્રી વિદ્યાબેન માલીએ કરી હતી અને તેઓ લગભગ 12 વર્ષ સુધી પૂજ્ય બેનશ્રી સાથે રહ્યા હતા અને ઘણી બધી ભક્તિઓની રચના કરી હતી
હસમુખભાઈ
5000 રૂપિયા હસમુખભાઈ વસાણી અને 2500 રૂપિયા સ્મિતાબેન ચંદ્રકાંતભાઈ અજમેરા
2000 રૂપિયા રસિલાબેન પ્રતાપભાઈ શાહ
અશરીરી સિદ્ધ સ્થાને પ્રાપ્ત પુષ્પાદી માર્ગ પર વિધિનેન્દ્ર ભગવાનનો જય હો વિજય ક્ષેત્રમાં વિદ્યમાન શ્રીમંદરાદી અજીતવેરી પર્યંત વિશ્વિરમાનજી નેન્દ્ર ભગવાનનો જય અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો દિવ્યધનીના સારભૂત સમય સાધી સમસ્ત દિનવાણી માતનો જય હો ભરત ક્ષેત્રમાં સદ્ધર્મની વૃદ્ધિ કરનાર ભગવાન શ્રી કુમકુંદ આચાર્ય દેવનો જય હો અમ ભક્તોના તારણહાર શ્રી કહન ગુરુ દેવનો જય હો પ્રસન્નમૂર્તિ ધન્યવતર પૂજ્ય ભગવતી માતનો જય હો પરમ ઉપકારી પરમ કૃપાળુ દેવનો જય હો પર્વાધિરાજ પર્યુષણ પર્વનો જય હો પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો निज निधि निज में बताई यह अनंत उपकार है जिसके लिए जिन वाणी माँ को वंदना सत बार है। बोलो समस्त द्वादश संग जिन वाणी मातनो जय हो।